તારીખ 3/12/1996 એક મહાન સમસ્યા અને તેનું નિરાકરણ આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1.
ત્યાંનો પણ કોઈ રસ્તો છે ખરો એ ખબર નથી. જેની હોનાર સારી છે, હોનાર સારું છે, જેનો હોનાર એટલે ભવિષ્યમાં કલ્યાણ થવા યોગ્ય એવું સારું હોનાર જેનું છે, એવો કોઈ જીવ કોઈ મહત્પુણ્યના યોગથી સત્સંગમાં આવે છે ત્યારે, સત્સંગ સિવાય તો આ વાત મળવાની છે નહીં, ત્યારે એને આખો સંસાર કેવળ દુઃખમય લાગે છે. એને સત્સંગમાં ભાન થાય છે આખો સંસાર કેવળ દુઃખમય છે. એમાં તો ખાસ કરીને આ સ્વજનના મૃત્યુનો તો અકથ્ય દુઃખનો પ્રસંગ ગણાય છે, કારણ કે માણસ સમાધાન જ નથી કરી શકતો. આમ થયું જ કેમ, આમ થયું જ કેમ, એ બધું જે થાય છે એ વ્યવસ્થિત છે, અવ્યવસ્થિત કાંઈ નથી. કોઈ મહાન પુણ્યના ઉદયથી જીવ સત્સંગમાં આવે ત્યારે એને આખો સંસાર કેવળ દુઃખમય લાગે છે. સત્સંગમાં આવે અને સંસાર દુઃખમય ન લાગે ત્યાં સુધી તો સંસારનો રસ મટવાનો નથી કે સંસાર ભોગવવાનો અભિપ્રાય પણ મટવાનો નથી. બીજું શું છે કે અન્ય ધર્મોમાં પણ સત્સંગ શબ્દ વપરાય છે અને પ્રચલિત છે. સ્વામિનારાયણમાં તો આપણે સાધર્મી ભાઈ કહીએ, તો સત્સંગી ભાઈ કહે, ઓળખાણ આપે તો શું કે ખબર છે, અમારા સત્સંગી છે. આપણે એમ કે અમારે મુમુક્ષુ છે, એ લોકો સત્સંગી શબ્દ વાપરે છે. રોજ એ લોકોનું શિક્ષાપત્રનું વાંચન થાય, એમાં મોટાભાગની વાત તો લૌકિક વ્યવહારની છે. એમાં બધા સાંભળવા બેસે ત્યારે સત્સંગમાં બેઠા એમ કે તમે સત્સંગમાં નિયમિત આવો, રોજ આવો. અને આપણા સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતને સાંભળો, બસ એ સત્સંગ થઈ ગયો. ખરેખર એ સત્સંગ નથી, જન્મ મરણનો નાશ કરાવે એવા કારણો ને એવા પરિણામો ઉભા થાય એનું નામ સત્સંગ.
આપણી જેમ સ્વામિનારાયણ મુમુક્ષ શબ્દ પણ વાપરે છે, આપણી જેમ
તેમજ મારું પરિભ્રમણ થઈ રહ્યું છે. કોનું? કોઈનું નહીં, જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે એમ નહીં, મારું પરિભ્રમણ થઈ રહ્યું છે. અને હવે અને હજી પણ પરિભ્રમણના કારણરૂપ પરિણામ વર્તી રહ્યા છે એવું એને પોતાને લાગવા માંડે. પરિભ્રમણ મારું થઈ રહ્યું છે, હજી પણ મને પરિભ્રમણ થાય એવા જ મારા પરિણામ વર્તી રહ્યા છે એવું ફીલ થાય, લાગવા માંડે એટલે ફીલ થાય. અને તે જીવને પરિભ્રમણથી છૂટવાનો ભાવ આવે છે એવું જયારે લાગે છે ત્યારે જીવને પરિભ્રમણથી છૂટવાનો ભાવ આવે છે, અથવા પોતાનું હિત કરવાનો ભાવ આવે છે. પરિભ્રમણ છૂટવું ગયું, હિત કરવું, કલ્યાણ કરવું ગયું, બે એક જ વાત છે. એ ભાવ આવે છે ત્યારે સત્સંગમાં, ત્યારે તે જીવ પોતાના દોષોની તરફ જોવાનું શરૂ કરે છે. કેમ કે પરિભ્રમણ તો દોષનું ફળ છે ને, એટલે આ સિંહની નજર જાય છે. હું દોષ કેવા કેવા કરું છું, મારા પરિણામમાં પ્રત્યેક વર્તમાનમાં હું દોષ કેવા કરું છું, એના પર એને નજર જાય છે. અને એમાં એને લાગે છે કે મારું જે પરમા પોતાપણાનો ભાવ છે, પરમા પોતાપણાનો જે ભાવ છે એ જ મને પરિભ્રમણ કરાવે છે. પરિભ્રમણ કોણ કરાવે છે? પરમા પોતાપણાનો ભાવ. આમ તો શું છે કે પરમા પોતાપણાનો ભાવ, ભાવ પરિભ્રમણ કરાવે છે. પેલા એના ફળમાં દ્રવ્ય પરિભ્રમણ આવે છે. ક્યાં જાગૃતિ આવે? ઉતાપણું કરે છે ત્યાં. પોતાપણું કરે છે ત્યાં જાગૃતિ આવે, દર્શન મોહ ઉપર ઘા પડે. કેમ કે પોતાપણું દર્શન મોહને લઈને કરે છે. જ્યાં પોતાની હૈયાતી જ નથી એવા પર પદાર્થો, એમાં પોતાપણું જીવ કરે છે. બહુ મોટી ભૂલા છે. જ્યાં પોતાનું અસ્તિત્વ જ નથી, હૈયાતી જ નથી, શું કરવાનું? ત્યાં પોતાપણું કરીને કરવાનું શું? પોતે તો છે ને ત્યાં. મારું પરમા પોતાપણાનો ભાવ છે તે જ પરિભ્રમણ કરાવે છે. પરમા પોતાપણાના ભાવના કારણથી મેં પરની ચિંતાથી, હું પરની ચિંતાથી અત્યાર સુધી ઘેરાયેલો રહ્યો. ઉપાધિ ક્યાંથી, ચિંતા ક્યાંથી? પોતાપણાથી. છાપામાં મરણ નોંધની કોલમ આવે છે ને, સડસડાટ મથાળા જોઈ લે, ક્ષત્રિય મરણ, કોળી મરણ, વરા મરણ, ફલાણું મરણ, ત્યાં જોવે કઈ નીચે ડિટેલ જોવા રોકાય? વાળંદ મરણ, સુતાર મરણ, દરજી મરણ, ક્યાં જોવે? એમ કહે કે જૈન મરણ, તો જરાક જોઈ લે.
નાની ઉંમર હોય તો ઓલું, મોટી ઉંમર હોય તો કઈ વાંધો નહીં, એ પણ કેવું પરિણામ ચાલે?
એમાં તો કોન્સેપ્ટ શું છે, મોટા ઉંમર વાળા પછી ક્યાં સુધી જીવવાના, એટલે મરી જાય, એ સ્વાભાવિક છે. નાની ઉંમર વાળા દેહ છોડે ને અસ્વાભાવિક ગણે છે, એને સ્વાભાવિક નથી. આ મળવાની ઉંમર નહોતી એમ. બાકી તો સંયોગનો વિયોગ થયો, દુઃખ લગાડવાને બદલે, તું દુઃખ લગાડવાને બદલે વૈરાગમાં ઉતર ને, સાચું તો એ કરવાનું. જો આ સંસાર સપનાની જેમ સંયોગ પૂરો થઈ ગયો, ફિનિશ, એટલી પકડ કર એટલો દુઃખ. જેમ પારકાનો મરણનો ની ઉપેક્ષા કરે છે, ડિટેલ નથી વાત તો વાંચે છે, એવું એને ઉપેક્ષા વૃત્તિ પોતાના ગણાતા સભ્યો કુટુંબના સભ્યો પ્રત્યે આપી છે ઉપેક્ષા વર્તે. દિવસો નો દિવસો સુધી તો કારણ ની ચર્ચા કરે, આમ થયું ને એટલે આમ થયું, આમ થયું ભાઈ આયુષ પૂરું થયું હોય, એ તો વાત સીધી છે કે આયુષ પૂરું થયા વિના કોઈ પોતે મરવા માંગે તો ન મરે, બીજા મારવા માંગે તો ન મરે, કોઈ દેહને હાથમાં જુદા ન પાડી શકે આયુષ ચાલુ હોય ત્યાં સુધી, ઇમ્પોસિબલ છે. નારકીના કેવી રીતે કાપે ખબર છે, શાક સુધારે ને એવી રીતે સુધારી નાખે, રાય રાય જેટલા ટુકડા કરી નાખે, એ રડ ઉપાડતો રહીએ મારના રમાયા કરે, હંધાઈ જાય પારો જેમ હંધાઈ જાય એવી રીતે ફરી ને કરે, કેટલી વાર મારે એને એવી રીતે હિસાબ નહીં. ક્યાંથી થયું? એટલું તારા સ્વરૂપથી દૂર ગયો એટલે બધું થયું, તારા મૂળ સ્વરૂપથી દૂર ગયો. પરમા પોતાપણાના ભાવના કારણથી હું પરની ચિંતાથી અત્યાર સુધી ઘેરાયેલો રહ્યો, સત્સંગમાં કેવો વિચાર આવે છે, અને તેથી પરિભ્રમણની સમસ્યા પણ વિસ્મૃત રહી, આ મારી બહુ મોટી ભૂલ થઈ, આ બહુ મોટી ભૂલ થઈ, આ વાત મેં કાને ધરી નહીં, ક્યારે બી વિચારી નહીં. એક સેકન્ડ માં એટલી બધી અસર આવે, એટલી બધી અસર આવે, હિસાબ નહીં. જોયેલું એવો પ્રશ્ન, નાનો ભાઈ ગુજરી ગયો, જુવાન 36 વર્ષ, ફર્સ્ટ ક્લાસ આમ સાર્જન્ટ જેવો બોડી, હું તો રૂપાળો સરખો માણસ, સોલ્જર જેવો, વાત કરતા ઉડી ગયો. બપોરે ચા ના ટાઈમે દુખે છે દુખે છે દુખે છે કરતો, બેઠા બેઠા અને પાલિતાણા એનું કુટુંબ છે, બીજું ભાઈ ને બધા, એને કીધું ભાઈ જયારે તબિયત સિરિયસ છે ને તરત ટેક્સી લઈને નીકળી જાઓ, એકચ્યુઅલ તો મરી ગયો હતો પણ એમ કીધું નહીં, ત્યાંથી એને શોખ ન લાગે એટલે આયા. તો અમારે બજારનું 100-200 માણસ એના ઘરે ઉભેલો, નાની ઉંમર માં પણ 37 વર્ષે પીઢી બરાબર, એને એનું જે સબ જોયું મને લાગ્યું કે આ તો ખલાસ, આટલા બધા માણસ ભેગા થયા છે, કે તબિંદર મત કે માળા હોય થોડું ભેગું થાય ડાક્ટર આવે. હું તો પાસે જઈને જેમ મોઢું જોયું, ફૂટબોલની જેમ આખું શરીર ઉછળીને દિવાલ સાથે ભટકાણો વિસ્ટોરી આવ્યો. એક સેકન્ડ એને એવું પ્રત્યક્ષ જોયું ને, ખ્યાલ તો આવી ગયો આટલા બધા માણસે, પણ એ પરોક્ષ હતો. જો પ્રત્યક્ષ પરોક્ષની અસર કેટલી થાય છે. પ્રત્યક્ષ એનું ડેડ બોડી જોયું, હિસ્ટોરી આવ્યો. એવું સ્ટોરી આવ્યું કે ફૂટબોલ શરીર ગોટો વળી ગયો, જેમ કોઈ ફૂટબોલ ભટકાડે દિવાલ હારે એ બધું ઉછળે ભટકાઈ નેઠો પડ્યો. મોટી ઉંમરનો માણસ પણ પડે, બધાની ટ્રીટમેન્ટ તમારે લાગી ગયા ઊભા થાય બધા, આવું પડી જશે ને ભાઈ. કેટલી અસર આવે છે પોતાપણાની અસર કેટલી આવે છે. ઓળખાણ છે આને કેટલી અસર છે પોતા પણ. પરિભ્રમણ નું કારણ ભયંકર, આ પોતા પણ પરિભ્રમણ નું ભયંકર કારણ. એટલે ઈ ભાવમાં ચેતે જીવ જો પરિભ્રમણ થી મુક્ત થવું હોય તો ઈ ભાવમાં ચેતી જાય, મારા પણ હું ક્યાં કરું છું. એટલે જ્ઞાનીઓ પ્રતિબંધ મુકાવે છે. પ્રતિબંધ મુકાવે છે ને, કુટુંબ પ્રતિબંધ એટલે મુકાવે છે. ભવિષ્યનું પરિભ્રમણ વર્તમાનમાં જોવે છે, પણ આ સમસ્યાનું વિસ્મરણ કર્યું એ મારી બહુ મોટી ગંભીર ભૂલ થઈ છે. એવી યથાર્થ સમજથી, એવી યથાર્થ સમજણ વડે તે પોતે એવો એક નિર્ણય કરે છે મોક્ષોજીભાઈ કે મારે હવે કોઈ પણ કિંમતે પરિભ્રમણ કરવું નથી, એટ એની કોસ્ટ. આ પરિભ્રમણ ભયંકર પરિભ્રમણ ન જોઈએ, ન જોઈએ તે કઈ કિંમત એનો કોઈ હિસાબ નહીં, કોઈ પણ કિંમત એના જ્યાં સુધી એ અભિપ્રાયમાં ન આવે ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ થાય નહીં. અંતઃકરણમાં મલિનતા પડી હોય ગમે એ કરે નહીં, વ્રત તપ જપ બધું શાસ્ત્ર માનતો બધું એકડા વગર ના મીંડ્યા એકડો આ થવો જોઈએ. હવે મારે કોઈ પણ કિંમતે પરિભ્રમણ કરવું જ નથી એવા નિશ્ચયથી તે પોતાના દોષ જોવાનું શરૂ કરી દે છે. અવલોકનનું સ્ટેજ પછી આવે, મુક્તિનું લક્ષ થાય પછી જ અવલોકનનું સ્ટેજ આવે. એ પહેલા અવલોકન બરાબર થાય નહીં, ઉપયોગ જ ન કામ કરે. એટલું ઉપયોગ ન કામ કરે તે પોતાના દોષ જોવાનું શરૂ કરે છે ત્યારે તેને પોતાના દોષ દેખાવા માંડે છે, અને જેમ જેમ એવો પ્રયત્ન વધે છે તેમ તેમ તેની સૂક્ષ્મતા પણ આવતી જાય છે. એટલે પહેલાં સ્થૂળ દોષ દેખાય, પછી સૂક્ષ્મ દોષ પણ એને દેખાવા લાગે છે. તો પણ ઉદય પ્રસંગમાં આવી પરિસ્થિતિમાં પણ ઉદય પ્રસંગમાં જે કાંઈ રાગ દ્વેષ હરખશોક થયા કરે છે અને જેટલો કોઈ વિભાવ રસ દેખાય છે તેનો જીવ પોતે પશ્ચાતાપ પણ એ પ્રકારે એને થઈ જાય છે, હજીઆજીવના પરિણામ થાય છે, હજીઆજીવના પરિણામ થાય છે, પશ્ચાતાપ પણ થઈ જાય છે. પશ્ચાતાપ એવો થાય છે કે મારે તો પરિભ્રમણથી છૂટવું છે, તેમાં પણ પરિભ્રમણ કરવા વાળા એવા પરિણામ જે મને થઈ રહ્યા છે એ હવે મારે ન જોઈએ, તે તીવ્ર નિષેધ આવે છે. મતલબ એને તીવ્ર નિષેધ આવે અને એ પ્રકાર જ્યાં ચાલુ રહીએ તો સહેજે વેદના શરૂ થાય, સહેજે વેદના શરૂ થાય, પણ આ પ્રકાર ચાલવો જોઈએ. આના ઉપર ચર્ચા કરવી જોઈએ. આ એક પેરેગ્રાફ ઉપર શું કેવી રીતે સહજપણે વેદના શરૂ થાય કેવી રીતે, આ ચર્ચાનો વિષય બનાવો છે. નહીંતર દર્શનમોહની પ્રબળતા એવી છે, નજર સામે બધું દેખાય તો એની અસર ન થાય, મોહનું પ્રાબલ્ય છે. ઘડીક લાગે શમશાન વૈરાગ્ય હોય, ઘડીક લાગે ઉડી જતા વાર નહી, પાછો ઉદયમાં એકાકાર તન્મય. આ પ્રકારે વેદના શરૂ, સહજ વેદના શરૂ થઈ જાય, શું પોતાના પરિભ્રમણ, પોતાના પરિણામમાં પરિભ્રમણના કારણરૂપ પરિણામ જુએ, કાઢવા છે છતાં નીકળે નહીં, એ પછી વેદના આવે. શું પછી વેદના આવે? કાઢવા માંગુ છું, હજી શું છે, હજી શું છે, કેમ આમ થાય છે, એમાંથી વેદના ઉપડે. કોઈ પણ કિંમતે એની કોસ્ટ હવે મારે પરિભ્રમણ કરવું નથી, એ બધું વિચારણામાં આવે, વિચારણામાં એ બધું આવે. એમ એમને ભૂલ કરી છે કે અત્યાર સુધી આ વાતની મુખ્યતા કેમ ન કરી, આ વાતની મને ગંભીરતા કેમ ન આવી, બહુ મોટી ભૂલ કરી મેં. આપણે આપણા અભિપ્રાય વિરુદ્ધ કોઈ કામ થાય તો આકુળતા થાય છે કે નથી થતી? ઘરમાં, પ્રસંગમાં, ઉદય પ્રસંગમાં, જ્યાં જ્યાં આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, કેવો નિષેધ આવે છે. આમ કરાય જ નહીં, આમ કર્યું શું કરવા, કરાય જ નહીં. તો અહીંયા પરિભ્રમણ નથી જોતું, છતાં પરિભ્રમણને લાયક પરિણામ આવે તો એની સામે ઉકરાટો આવવો જોઈએ કે ન આવવો જોઈએ? આવે ઠંડોરી છે જે એની સામે દર્શન મોહનો પ્રભાવ બતાવે છે.
અને નિર્ણય બળ પણ ઓલો છે, નિર્ણય બળ માં કચાસ છે કે મારે પરિભ્રમણ,
નિર્ણય બળ બરાબર નથી, વિચાર થયો પણ વિચાર બળ ન થયો, કારણ અસત્સંગ સેવો છે અને હજી સેવી રહ્યો છે, સેવી રહ્યો હોય તો એને બંધ કરી દેવો. 569 માં લીધું છે, વિચાર બળ પ્રવર્તતું નથી, જીવને વિચાર થાય છે પણ વિચાર બળ પ્રવર્તતું નથી, તેનું કારણ અસત અસત્સંગ અને અસત પ્રસંગ છે એમ લીધું છે. એટલે શું છે, અસત્સંગ ને અસત પ્રસંગ ને લઈને દર્શનમાં તીવ્ર રહ્યા કરે, દર્શનમાં તીવ્ર રહ્યા કરે તો એને આ પરિભ્રમણની વેદનામાં આવી શકે એમ છે. કેમ કે સમજણ તો બરાબર છે કે આ જીવ જો ભૂલ કરે તો અનંત પરિભ્રમણ ઊભું છે, આ તક જવા દે તો અનંત પરિભ્રમણ ઊભું છે, પણ એની અસર નથી આવતી. શું ઇન્ડિકેશન આવે છે? ઇન્ડિકેટ શું કરે છે? દર્શન મોતે કરે છે. તો દર્શનમાં બંધ કરવા માટે શું કરવું? સત્સંગ કરવો, અસત પ્રસંગથી દૂર જવું, સત્સંગમાં રહેવું, આ પ્રકાર આવે તો ફેર પડે. અને જો અસત પ્રસંગમાં ને અસત્સંગમાં રસ લઈએ, ખબર હોય તો વેદના આવે નહીં, ખબર હોય કે વેદના આવે તો સારું પણ ના આવી શકે. વેદના આવે એ સમસ્યા થઈ ગઈ. આપણે તો આ વિશે ચર્ચાય છે આપણા ગ્રુપમાં ને આપણા સર્કલમાં, બીજે તો આ વિશે નથી ચર્ચાતો. પેલા પરિભ્રમણની વેદના સૌથી પેલા આવવી જોઈએ, એ વગર તું વાંચને શું, ભક્તિ કર ને બધું કર ને બધું તારું એકડા વગર ના મીંડા જેવું છે. ચર્ચાય છે એને નથી આવતો, તો ન ચર્ચાય એને આવવું કેવું મુશ્કેલ. આ વાતની કિંમત સમજાય છે તો પણ વેદનામાં નથી આવી શકતા. પછી જાનપણાનો અહંભાવ કરવો તો નકામ જ છે ને, પછી પહેલે પગથી પગ નથી મુકાતો, ત્યાં બીજી જ્ઞાનની વાતો કરીને શું કરવાનું?
આ બાજુ થોડુંક માન કરે તો ઓલા પ્રસંગો એને થતી
ખાઈ જાય બધું, જરાક થોડું કરે ત્યાં અસત પ્રસંગ ને અસત્સંગ ખાઈ જાય બધું. એનું કૃપાળુદેવ કીધું છે ઉપદેશ છાયામાં કે તમે બહુ વ્રત તપ જપ કર્યા પણ અજ્ઞાન રૂપે પાડો એ તારા બધા પોળા ચાવી ગયો, એમ મોહ રૂપી પાડો છે એ તારી પરિભ્રમણ લાવવું જોઈએ આવવું જોઈએ એ વિચારનાને પણ ખાઈ જાય છે. પ્રસંગો એટલો તીવ્ર છે, બારમા શાસ્ત્ર વાંચન કરે નિવૃત્ત રહીએ, પ્રવૃત્તિ ન કરે જો ઠીક, એવો યોગ હોય નિવૃત્ત રહેવાનો, ઉદય હોય ન કામ આવે. દર્શનમાં તીવ્ર છે એનું શું, બારમા વિશે કશાના પરિણામ ન દેખાય, આખું જે ચોપડીઓ વાંચ્યા કરે, શાસ્ત્ર વાંચ્યા કરે, દર્શનમાં તગડો, પરિભ્રમની વેદના આવવા ન દે ખબર પડે તો. એને કહે છે કે યથાર્થ સત્સંગ કરીને, યથાર્થ સત્સંગમાં રહીને સહજ વેદના ઊભી થવી જોઈએ. એટલે એમ સહજનું લીધું છે, આમ કરતા સહજ રૂપે વેદના શરૂ થઈ જાય છે, શરૂ કરવી પડતી નથી પણ શરૂ થઈ જાય છે, તો પછી રોકી રોકાય ને એવી શરૂ થાય, કેવી રોકી રોકાય ને ઉપડે, એટલે ઉપડે પછી એવી આવે ત્યારે અંતકરણ ધોવાય. નિર્મળતા, શાંતિ પ્રગટે. ધોવાણ થાય ને, અંતકરણ નું ધોવાણ થાય. જન્મ મરણ ના ક્રોનિક રોગ નો અહીંયા નિવાસ થઈ ગયો છે. ક્રોનિક રોગ છે ને એ જલ્દી નીકળે નહી. જૂનો થઈ ઘર કરી ગયો હોય જલ્દી નીકળે નહી. જેમ રોગ જૂનો થાય એનું નીકળવું મુશ્કેલ, ઘર કરી જાય, ક્રોનિક પોઝિશનમાં આવી જાય, બહુ મુશ્કેલ પડે. હા, અનંતકાળમાં ભવ રોગ છે, એની ગંભીરતા ભાસવી જોઈએ ને. આ તો સારું છે કે આત્મામાં તાકાત છે કે અનંતકાળના ભવ રોગનો ભૂકો બોલાવી દે. હા, એવી વ્યવસ્થા છે એ સારું છે, નહીતર ભયંકર ભવરોગ છે, ભયંકરમાં ભયંકર. રૂપ છે ઉદાસીન, એ દર્શન મને ગાળે છે, એ સાચો વિરાગ છે. બાકી બધા ત્યાગ ફેક કરે, કાંઈ માવડે નહીં. અમારે તો મોઢું બંધ છે, આહાર જેવા આહારનો ત્યાગ કરીને બેઠા હોય. દુર્બળ દેહને માસ ઉપવાસી આનંદ ગંજી ગાયું છે. મહિના મહિનાના ઉપવાસ કરે, આવું હાથ પીજા થઈ જાય. દુર્બળ દેહને માસ ઉપવાસી જો છે માયા રંગ જોને. માયા કેમ કીધી કે દેખાવ ખરાબ છે. બધા એમ મને આ હા હા હા, મહિના મહિનાથી ખાધું નથી, હુકાઈ ગયો, શરીર હુકવી નાખ્યો. જ્ઞાની કહે છે કે તો માયાનો રંગ છે બાપા. તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જોને. એનો હાલતામાંથી અવાજ નીકળે, એની અહીંયા અનંતા ગર્ભ લેવાનું અજ્ઞાન પીડ્યું છે. એનું હું ઉપવાસ કરવી ન કામ આવે.
જ્ઞાનીને શું દેખાય છે?
એવું દેખાય એને જ્ઞાનીને. અજ્ઞાની વાહ વાહ કરે અને જ્ઞાની ને આ દેખાય. હા, અજ્ઞાની વાહ વાહ કરે, ઘોડા કાઢે. તપસ્વી તમારા જેવી આખરી તપસ્યા કોઈ કરી ન કે એવું દર્શન મો થાય તગડો. સાંભળી સાંભળીને દર્શન મો થાય તગડો. જીવ ધર્મના ક્ષેત્રમાં અસદ્ધર્મમાં સદ્ધર્મ માને છે એ જ અનંતાનંદી કસાઈનું મૂળ છે. પત્રમાં લખ્યું છે એ જ અનંતાનંદી કસાઈનું મૂળ છે. ત્યાંથી જ પરિભ્રમણ વધારે છે. વેદના વધે ત્યારે ઉદાસીનતા, અધિક ઉદાસીનતા થાય અને ક્યાંય એનું મન લાગે નહીં. વેદના આવી એનું મન ક્યાંય લાગે નહીં, આ નિયમ છે. અને તો ફરિયાદ શું કરે છે? આપણા સર્કલમાં ચર્ચા થાય, મારી પાસે બધા આવે એટલે થોડીક અસર થાય ને પછી ઉદયમાં બધું ભૂલાઈ જવાય છે. ઉદાસીનતા નથી આવી, નહીતર તો ઉદયમાં પ્રવેશ કર. હું કરવા તારો ઉપયોગ લાગવો ન જોઈએ, મને લાગવું ચોંટવું ન જોઈએ. એના બદલે તું ચોંટી ગયા પછી તને ખબર પડે છે કે હું ચોંટી ગયો, આમાં વેદના આવી નથી. સોસર વટ ઘા પડી જવો, સોસર વટ એમ ઉપર ઉપર નો ઘા પડે એમ.
પછી વેદના ચાલુ થાય,
સાચો મુમુક્ષ હોય તો એમ કરે
નહી. કેટલી બધી વેદના ચાલુ થઈ ગઈ, હું કરું કે હું તો ગભરાઈ ગયો કે હું કરું છું, સહાનુભૂતિ લઈ ગયો.
અરે ભાઈ, વેદના આવવા દે ને વધવા દે,
રાજી થાય.
જેટલી વધે એટલું ધોવાણ અંતકરણ એમ કે પછી એને કાઢવાનો ક્યાં સવાલ છે? એની મળે શાંત થશે, એની પરિપક્વ અવસ્થા એની મળે શાંત થશે, ને શાંત થશે ત્યારે તને સમાધાન આવશે. આકુલતા નહીં થાય પછી. ખાવું પીવું, કોઈની સાથે હળવું મળવું, વાતચીત કરવી જરાય રૂચે, જરાય નો એક ઠેકાણે પરિણમન ખેંચાઈ ગયું વેદનામાં. અને કોઈ આવી જાય કઈ ઉદયમાં બોજારૂપ લાગે, હા, અને બેચેની રહ્યા કરે, બોજો લાગે અને બેચેની રહ્યા કરે. એ બેચેની એવી વધે કે નિંદ્રા પણ ન આવે, એકવાર ઊંઘ ઉડી જાય. મારા પરિભ્રમણનું શું, આ રોગનું શું, આ રોગ કેમ મટે? ઊંઘ આવે છે ને, અને કદાચ આવી જાય તો અંદર ઈ જ ચાલે. વેદના મટાડવાનો ઉવાફો જાણે ઊંઘમાં પણ ચાલતો હોય એવું થાય ને. એવી બેચેની અને વેદનાને દરમિયાન એવો નિર્ણય થઈ જાય છે કે હવે મારે આ સંસારમાંથી કાંઈ જોઈતો નથી. જગત સાવ સોનાનું થાય તો પણ અમારે તૃણવત છે. તૃણ એટલે ઘાસ, ઘાસનો એક તણખલો જેની કાંઈ વેલ્યુ ન હોય. આ તો ધ્યાન રાખે, આ કેટલું કમાણો, અને કેટલી ગાડી આવી, કેવી ગાડી આવી, હા, અને બધું શું શું ચીજ આવી ઘરમાં, કેવા કપડાં પહેરે છે, કેવા દાગીના પહેરે છે. અરે આખું જગત હોનાનું થાય નહીં, અમારે હડેલું તરણો છે. હવે મારે આ સંસારમાંથી કાંઈ ન જોઈએ, અને જો કોઈ પદાર્થ મેળવવાની વૃત્તિ ઉઠે તો એને આકુળતા લાગે છે, મોહાશક્તિથી મૂંઝાય છે. અને મોહાશક્તિથી મૂંઝાય ત્યારે જ એક મોક્ષને વિશે પ્રયત્ન થાય. જ્યાં સુધી મોહાશક્તિથી ન મૂંઝાય ત્યાં સુધી મોક્ષ માટે, પૂર્ણ શુદ્ધિ માટે પ્રયત્ન થતો નથી. જે પૂર્ણતાના લક્ષ્યથી પાછળ પડી ગયો એ એમ બતાવે છે શું કે આ મોહાશક્તિથી મૂંઝાણો છે, હવે આ મૂંઝાઈ ગયો છે એનો રસ્તો ગોતે છે, મૂંઝવણમાંથી નીકળવાનો રસ્તો ગોતી રહ્યો છે. પછી રસ્તો બતાવનાર મળે ત્યારે પકડી જ લે ને, તો એબસોર્બ જ કરે ને સીધું ત્યાં. એક તો રામમાં ઉભો હતો ને એમાં આવી જઈ સામે ઉતારી લે અંદરમાં. અને જે જે ઈચ્છાઓ થાય એમાં આકુલતાનો જ અનુભવ થાય છે. એવી તીવ્ર વેદનાના કાળમાં ચારો પ્રકારના સમાજ, કુટુંબ, શરીર અને સંકલ્પ વિકલ્પ રૂપ જે પ્રતિબંધ છે ઢીલા પડી જાય, એકદમ ઢીલા પડી જાય. એનું જોર ન હોય પછી અવશિથિલ થઈ જાય. સોગાની જૂનો દ્રષ્ટાંત લ્યો ને, સમાજથી આવ જુદા પડી ગયેલા. આમ થાય તો સાધારણ માણસો ગરીબ હોય ને એને સમાજનું કાંઈ હોતું નથી, જે બધું પૈસાવાળાને લગવાડે, કોના તો કાંઈ આબરૂ જોવું છે જ નહીં, પછી શું એને જોવાનું હોય, એને કામમાંથી શું કરવાનો વરો થાય. સમાજ પ્રતિબંધ પહેલાં તૂટ્યો, એટલા બધી લગ્ન હતી આત્મકલ્યાણની કે કુટુંબ પ્રતિબંધ જેવું કાંઈ હતું નહીં, ધ્યાન જ નહોતું કાંઈ, કોણ શું ભણે છે, શું કરે છે, છોકરા છોકરી કાંઈ ખબર નહીં, એની ધૂનમાં જ હાલે એવું થઈ ગયેલું. અને શરીરનો પ્રતિબંધ ન રહે, એને તો પ્રદેશો બહાર નીકળી ગયા હતા, વેદના સંસ્કાર થઈ ગયા હતા. કેવી વેદના આવી છે, વેદના એવી કે વેદના સમુદ્ઘાત થઈ ગયો. બોલ. મોટા ભાગે આ વેદના ઘણા દિવસ ચાલે છે, મોટા ભાગે એમ બને છે, તેના કાળ પ્રમાણે તો લગભગ એમ જ બને. જે કારણે અંતઃકરણની શુદ્ધિ થાય છે એ વેદનાને કારણે અંતઃકરણ નિર્મળ થાય. અંતઃકરણની શુદ્ધિ એટલે અભિપ્રાય પલટાઈ ગયા. બે ચાર દિવસ ચાલેલી વેદના પ્રાય યથાર્થ નથી હોતી, ઠીક. પરંતુ એ જરા ભાવુકતામય હોય છે એટલે એવું થઈ જાય, ભાવુકતામાં એવું થઈ જાય. પરંતુ લાંબા સમય સુધી ચાલેલી વેદના અત્યંત અત્યંત ઉદાસીનતાપૂર્વક પૂર્ણ શુદ્ધિના લક્ષમાં પરિણમી જાય છે. ઘણી ઉદાસીનતા થાય પૂર્ણ શુદ્ધિના લક્ષમાં, એ આખી ઉદાસીનતા ફેરવાઈ જાય છે પણ તમારીને. અત્યારથી નવું સ્ટેજ શરૂ થઈ ગયું. એવી વેદનાવાળા મુમુક્ષુ જીવના પરિણામ જોઈને બીજાને પણ એવી વેદના ચાલુ થઈ જાય, એ જાતની યોગ્યતા હોય તો. અને ત્યારે એને એમ દેખાય, જે દેખાય છે કે આ જીવને પરિભ્રમણની કેટલી થાક, કેટલો થાક લાગ્યો છે, હવે આગળ નહીં ચાલી શકું, હું તો થાકી ગયો, હિસાબ મારાથી નહીં ચલાય, મારે તો હવે સંસારમાં રસ પડે છે, મને તો હજી પણ સંસારમાં રસ પડે છે, માટે હજી પણ મારું પરિભ્રમણથી હું થાક્યો નથી, એમ પોતે ખેદમાં જાય છે, ખેદાઈને. ઇત્યાદિ એની વિચારણા ચાલે છે અને એના ઉપર પછી પોતાના પરિણામ ઉપર અસર એની આવે છે. અને આ પ્રકારે એ જીવ પરિભ્રમણની યથાર્થ વેદનામાં આવે છે અથવા આવવાની સંભાવના રહે છે. આ પ્રકાર હોય તો આ જરાક વિશેષ તર્કવા જેવો વિષય છે, એને વેદનામાં આવવું છે ને. સરસવા જેવું છે. કેટલા મૌન છે? 32 મૌન છે. ઓક્ટોમ્બર 1995 એક વર્ષ થયો. રાખેલું છે. લાંબુ છે. સુખ ધામ.